તારીખ 7/4/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 505 અને 506 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 292
પ્રશ્ન કર્યો છે કે અમને જ્યાં રાગ ને આત્માની રાગ ને જ્ઞાન ની સમજ દેખાતી નથી ત્યાં અંતરંગમાં વિજ્ઞાન કરવા માટે પ્રજ્ઞાનો ઉપયોગ કેવી રીતે કરવો આ પ્રશ્ન છે. પ્રજ્ઞાએ કરીને આત્માને ગ્રહો એ સમીસારના સર્વ વિશિષ્ટ જ્ઞાન પિતામાં ગાથાઓ છે. તો રાગથી જુદો પાડવો અને રાગ અને જ્ઞાનની વચ્ચે જુદા પાડવાનું પ્રક્રિયા તે પ્રજ્ઞાનું કાર્ય છે. અહીંયા પ્રજ્ઞાને છીણીની ઉપમા આપી છે,
બરોબર,
ધારદાર સાધન છે, એટલે અહીંયા સૂક્ષ્મ જ્ઞાન છે. તો એ કેવી રીતે કાર્ય કરવું, અંતરંગમાં આવું, આત્માના પરમાર્થ ભૂતકારી કેવી રીતે કરવું, એ પ્રશ્ન છે અહીંયા. એટલે બહુ મુદ્દાનો પ્રશ્ન છે,
બરાબર.
તેનો ઉત્તર કહે થોડું ચાલી ગયું. પોતે ઊંધો પુરુષાર્થ કરે છે તેથી બીજા વિચારો આવ્યા કરે છે. કે પોતે ઊંધો પુરુષાર્થ કરે છે તેથી તત્વનો વિચાર કરતા પણ બીજા વિચારો આવે છે, અથવા અંતરંગમાં વિજ્ઞાન કરવાનું કાર્ય થવાને બદલે કાંઈ ને કાંઈ વિકલ્પ વિચાર ચાલ્યા કરે છે. શું કહેવું છે કે અંતરંગમાં વિજ્ઞાન થવાને બદલે માત્ર વિચાર અને વિકલ્પ જ ચાલે છે. એનું કારણ શું? કે એનું કારણ પોતાનો ઊંધો પુરુષાર્થ છે. પુરુષાર્થના વિષયમાં કોઈ ભૂલ ન કરે એટલે એ વિષયમાં આગળ એક બોલમાં સ્પષ્ટતા આવી ગઈ. થાય કોઈએ ત્યાં એવો પ્રશ્ન કર્યો છે કે આ અમારો પુરુષાર્થ ઓછો છે માટે કાર્ય નથી થતું, કે ઊંધો છે માટે કાર્ય નથી થતું? કેમ કે શાસ્ત્રાદિનું અધ્યયન અને આત્મ સ્વરૂપનું ચિંતવન મનન એમ કરનારને એમ લાગે કે હું પુરુષાર્થ તો કરું છું પણ મારો પુરુષાર્થ ઓછો પડે છે એટલે કાંઈ નથી થતું, એવું કાંઈક લાગે છે. એને સ્પષ્ટ કરે છે કે પુરુષાર્થ ઊંધો છે, ઓછો પુરુષાર્થ છે એ વાત નથી, પણ અહીંયા ઊંધો પુરુષાર્થ છે. જ્યાં સુધી આત્માનો યથાર્થ નિર્ણય નથી થયો, આત્માનો યથાર્થ નિર્ણય થઈને લક્ષ બંધાયું નથી, સ્વરૂપનો નિશ્ચય થયો નથી, ઓળખાણ થઈ નથી, ત્યાં સુધી પુરુષાર્થ ઓછો છે એ વાત નથી, પણ પુરુષાર્થ ઊંધો છે એ વાત છે. એક એક શબ્દ સમજણપૂર્વક છે કે પોતે ઊંધો પુરુષાર્થ કરે છે. ઊંધો પુરુષાર્થ એટલે શું? પણ અહીંયા તો સ્વાધ્યાય કરે છે, ધંધાથી નિવૃત્તિ લીધી છે, મંદિરે આવીને પૂજા ભક્તિ સ્વાધ્યાય કરે છે, વળી ઘરે શાસ્ત્ર અધ્યયન ચિંતવન સ્વરૂપનું ચિંતવન વગેરે કરે છે એમાં ઊંધો શું પુરુષાર્થ? તત્વજ્ઞાનનો જ અભ્યાસ છે. આ તો એ છે કે જે બહિર્મુખ દિશામાં પરિણામ ઉપરનું જોર, પરિણામને સુધારવાનું પ્રયોજન હોવા છતાં પરિણામ ઉપરનું જોર કામ નહીં લાગે એમ કહેવાય. પરિણામ ઉપરનું જોર એ ઊંધો પુરુષાર્થ છે. વિકલ્પ ઉપરનું જોર એ ઊંધો પુરુષાર્થ છે. વિકલ્પમાં આગળ વધવું એ ઊંધો પુરુષાર્થ છે. અને પરલક્ષી શાસ્ત્ર અધ્યયનના જ્ઞાનમાં આગળ વધવું તે બધો ઊંધો પુરુષાર્થ છે. કેમ કે દિશા ઊંધી છે. પુરુષાર્થને સવળા અવળામાં દિશા સાથે સંબંધ છે. પુરુષાર્થ તો પુરુષાર્થ જ છે. ફક્ત જે બહિર્મુખ દિશા છે એ ઊંધા પુરુષાર્થની સ્થિતિ છે, અને અંતર્મુખ જે દિશા છે એ સવળા પુરુષાર્થની સ્થિતિ છે. આમ પુરુષાર્થમાં બે માંથી એક પ્રકાર હોય છે, કોઈ ત્રીજો પ્રકાર એમાં ક્યારેય હોતો નથી કે થતો નથી. એટલે અહીંયા એમ કહે છે કે પોતે બહારની દિશા, અંતરંગ દિશા છોડીને બહારની દિશા બાજુના જોરમાં છે. પુરુષાર્થ કરે છે એટલે જોરમાં છે, વેગમાં છે. એટલે એને બીજા વિચારો આવ્યા કરે છે. બીજા વિચારો આવવાનું આ કારણ છે એમ કહ્યું. પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ કરે. હવે આ પુરુષાર્થ ક્યારે થાય એ માટે આપણે કાલે 210 નંબરનો બોર્ડ લીધો હતો. 210 ફરી લઈએ. પુરુષાર્થ કરીને, કેમ કે અહીંયા વાત એકદમ ટૂંકાવીને મૂકી છે. ત્રણ નીતિમાં તો ઉત્તર આપી દીધો છે, એટલી સંક્ષેપમાં વાત આવી છે. પહેલા આ દ્રવ્ય સ્વભાવ, આ એટલે આ દ્રવ્ય સ્વભાવ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. પહેલા એટલે સમ્યક દર્શન પહેલા, એ નીચેની વાતથી સ્પષ્ટ થાય છે. પહેલાનો અર્થ ત્યાં સમ્યક દર્શન પહેલાની વાત છે, એ પોતે નીચે સ્પષ્ટ કરે છે. એટલે પહેલાનો અર્થ એમ કરવો, સમ્યક દર્શન પહેલા એના જ્ઞાનમાં, એના લક્ષમાં આવવું જોઈએ. જો જ્ઞાનમાં ઓળખાણ થાય, પ્રતિભાસ થાય, તો એનું લક્ષ્ય બંધાય જ્ઞાનમાં ને જ્ઞાનમાં. લક્ષ્ય બંધાય ત્યારે સાથે સાથે અનંત ગુણની રુચિ અનન્ય ભાવે ઉપડે, ઉત્પન્ન થાય. એને ત્યાં શ્રદ્ધામાં આવ્યું એમ કહેવામાં આવે છે. અહીંયા નિર્વિકલ્પ પ્રતીતની વાત નથી, પણ વિશ્વાસ આવી ગયો એ જ્ઞાનની પર્યાય છે. આમ તો આ બધી જ્ઞાનની પર્યાય છે, શ્રદ્ધા, જ્ઞાન, રુચિ અને લક્ષ્ય.
બરાબર,
અહીંયા બધી જ્ઞાનની પર્યાય છે. એ સંચાધ્યાયમાં લીધું છે. સંચાધ્યાયમાં એવા શબ્દો કયા છે? પહેલાની ત્યાં વાત ચાલી છે, ચોખ્ખા શબ્દો લીધું છે ત્યાં. શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, વિશ્વાસ એવા બધા શબ્દો લીધા છે. અને ત્યાં પછી ગુરુદેવનો પ્રશ્ન પૂછ્યો હતો એના ઉપર. આવા શબ્દો અહીંયા છે અને તે બધી જ્ઞાનની પર્યાય છે એમ લીધું છે. એમ કેમ છે હું સ્પષ્ટ લખું છું કે આ બધી અહીંયા જ્ઞાનની ક્રિયા છે. એમ કેમ છે કે ત્યાં સમ્યક દર્શન પહેલાંની વાત છે અને ત્યાં જ્ઞાન પ્રધાનતાથી પરિણમન ચાલે છે, એટલે એ જ્ઞાન સ્વરૂપનું ઓળખાણ થતાં, જ્ઞાનમાં ઓળખાણ થતાં, જ્ઞાનમાં લક્ષ્ય બંધાતા, જ્ઞાનમાં વિશ્વાસ આવ્યો, જ્ઞાનમાં રૂચિ ઉજવી, જ્ઞાનના વિષયમાં રૂચિ ઉજવી, એમ
બરાબર,
એટલે એ બધી જ્ઞાનની ક્રિયા છે એમ ત્યાં કહ્યું છે. એટલું અધ્યયન હતું આ તો 1800 ગાથાનો ગ્રંથ છે, પંચાધ્યાયી છે, બે ભાગ થઈને લગભગ 1700 ઉપરાંત ગાથાઓ છે, ઉપરાંત 1100-1200 ગાથા તો આમાં છે, 1140 આમાં છે, 700 ઉપરાંત ને પહેલામાં છે, લગભગ 1800 ગાથાનો ગ્રંથ. પણ આ જગ્યાએથી પ્રશ્ન છે તો એ જગ્યાએ એમ કેમ છે એ ખ્યાલમાં છે. કેટલા ગ્રંથો વાંચ્યા છે કે આ પંચાધ્યાયમાં આ જગ્યાએ આવું કેમ લખ્યું છે? હા, એ જગ્યાએ લખ્યું છે એ ખ્યાલ છે. એ સમ્યક દર્શન પહેલાનું ત્યાં પ્રકરણ ચાલે છે એમ કરીને વાંચે, એટલે એ પર્યાય એની છે. તરત નહીં મળે, કદાચ 400 પહેલાની ગાથાઓ હોવી જોઈએ એમ લાગે. પહેલાં એટલે સમ્યક દર્શન પહેલાં શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. અહીંયા જો 11 છે
બરાબર,
જો પહેલાં એમ થયું હોય તો લીધું ને, એટલે જોની સાથે સંબંધ ધરાવે છે કે એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. અહીંયાથી દિશા બદલાય છે. આ સમ્યક પહેલાની વાત છે, સમ્યક પહેલા અહીંથી દિશા ફેરક્યો, જેને સમ્યક સન્મુખની દિશા કહેવામાં આવે છે. તો પહેલા એને પુરુષાર્થની સ્ફૂર્ણા, પુરુષાર્થ ચાલુ થવાનું જે કાર્ય છે, કે જે પુરુષાર્થના સદભાવમાં ભેદ જ્ઞાન થાય, દિશા જ્ઞાનની બદલાય અને દિશા પુરુષાર્થની બદલાય અને ભેદ જ્ઞાન અંતરંગમાં થાય, એવું કાર્ય પુરુષાર્થ કરીને, એટલે કે ઓળખાણપૂર્વક પુરુષાર્થ કરીને, આત્માના લક્ષ્યપૂર્વક પુરુષાર્થ કરીને, સ્વભાવની સન્મુખ જે સ્વભાવ જ્ઞાનમાં ઓળખાયો છે, જે સ્વભાવ ઓળખાઈને લક્ષમાં રહી ગયો છે, એની સન્મુખ ઉપયોગ સૂક્ષ્મ થાય, એટલે એ સ્વભાવને સ્વપણે પોતા રૂપે ગ્રહણ કરવામાં આવે જ્ઞાનથી ઉપયોગથી, તો આત્મા અને બંધની સંધિ દેખાય છે. સ્વને જાણતા પર જણાય છે. બહુ સારો વિષય છે, થોડો સૂક્ષ્મ વિષય છે પણ બહુ મુદ્દાનો વિષય છે કે પુરુષાર્થ કરીને સ્વસન્મુખના પુરુષાર્થની વાત પહેલા છે. પુરુષાર્થ સ્વસન્મુખનો ન હોય, નિશ્ચય બળ ન હોય, જ્ઞાન બળ ન હોય તો આ કાર્ય નહીં થાય. એ પુરુષાર્થના કાળમાં સ્વભાવનું લક્ષ્ય છે, તેથી તે સ્વભાવ સન્મુખ ઉપયોગને સૂક્ષ્મ કરે, અહીંયા ઉપયોગ સૂક્ષ્મ થાય છે, કેમ કે સ્વભાવ છે એ પોતે સ્વરૂપથી જ સૂક્ષ્મ છે, સામર્થ્યરૂપ તત્વ છે ને. દિવાસળીમાં રહેલી અગ્નિ પોતે સ્વરૂપથી જ અગ્નિ સ્વરૂપે સૂક્ષ્મ છે, એ કોઈ ભડકો નથી અગ્નિનો કે સ્થૂળ ઉપયોગથી પણ જણાઈ જાય, પણ એ અગ્નિને નક્કી કરવા માટે એને ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે, એમ અગ્નિનો સદભાવ છે. શક્તિ રૂપે અગ્નિનો સદભાવ છે એ જાણવા એનો ઉપયોગ તથા પ્રકારે સૂક્ષ્મ થાય છે. તો અહીંયા અનંત 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 જ્ઞાનનું જે સામર્થ્ય, અનંત સુખનું જે સામર્થ્ય, એવા અનંત ગુણનું જે સામર્થ્યરૂપ સ્વભાવ છે, એ સ્વભાવની સન્મુખ ઉપયોગને સૂક્ષ્મ કરે, એટલે ઉપયોગમાં સ્વભાવને ગ્રહણ કરે કે આ મારું રૂપ છે, હું આવો છું. તો એકલો આત્મા નહીં દેખાય એને, સ્વને જાણતા પર એટલે બંધ જે રાગાદી ભાવ બંધ ભાવ છે, એની સંધિ સાથેનું જે હોવાપણું છે એની સંધિ જોડા સંધિ તને દેખાશે. સંધિ દેખાશે એટલે બે જુદા છે એમ દેખાશે, સાથે સાથે છે, જોડે જોડે છે, એક જ પર્યાયમાં જ્ઞાન છે ને એક જ પર્યાયમાં રાગ છે, છતાં જ્ઞાન તે રાગ નથી ને રાગ તે જ્ઞાન નથી. આત્માની બંને અવસ્થા હોવા છતાં બંનેમાં એકમાં સ્વભાવ છે ને એકમાં વિભાવ છે, એમ બંનેનું જુદાપણું વચ્ચેની સાંધથી જોવામાં આવશે. નહીતર એકમાં રાગમાં પોતે ભળી ગયો છે એવો અનુભવ થાય છે, એના બદલે રાગ જુદો ને જ્ઞાન જુદો એમ બંને જો જુદું પાડી શકાશે. આ પ્રકારે પુરુષાર્થી સ્વભાવ સંમુખને અંદરમાં ધીરજથી ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદર ઉતારતા 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 એને ભેદ જ્ઞાનથી બે જુદા પાડી શકાય છે. અને એ જુદા પાડવું એ જ સ્વાનુભવની પૂર્વ પ્રક્રિયા છે. એવી જ સ્વાનુભૂતિ પહેલાની નિયમબદ્ધપણે ક્રિયા હોય છે, બીજી કોઈ અંતરંગ ક્રિયા કે બીજી કોઈ બહિરંગ ક્રિયાથી સ્વાનુભૂતિ સુધી પહોંચાતું નથી. સ્વાનુભવ જેને કરવો છે એને આ પ્રકારે થશે, બીજા કોઈ પ્રકારે નહીં થાય, એ વિષયમાં કાંઈ પણ સમજણમાં તો ભ્રમ રહેવો જોઈએ, નહીતર ગોટાળો થશે અને પત્તો લાગશે. અને વિષયને આવા અધ્યાત્મના ઊંડાણમાં રહેલા વિષયને ગુરુદેવશ્રીએ એકદમ ખોલીને ચોખ્ખો મૂકી દીધો છે, સ્પષ્ટ કરી નાખ્યો છે, જાહેર કરીને મૂકી દીધો છે. જેમ કોઈ સારી ચીજ બજારના ચોકમાં બતાવ ચીંડાડીને દેખાડવામાં આવે, ગામ આખાને જોવું હોય તો જોવો કોઈનો રીરો આવો છે, એમ અહીંયા જ્ઞાનીઓના હૃદયમાં રહેલી જે ભેદ જ્ઞાનની અંતરંગ ક્રિયા એ ખોલીને મૂકી દીધી છે ચોકની અંદર. આમ થશે અનુભવ, બીજી કોઈ રીતે અનુભવ થશે. કાલ ચાલી ગઈ છે આખું એક પર્યાય માં, એટલે આત્માની એક પર્યાયમાં અનંત ગુણની પર્યાય છે, અનંત ગુણ પરિણમે છે ને, તો આત્માની એક સમયની પર્યાયમાં અનંત ગુણોની પર્યાય છે, એટલે અનંત પર્યાય છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં અનંત પર્યાય છે, જે જ્ઞાન ગુણની ને બીજા અનંત ગુણની. 22 નંબરનો બોલ જેવો રાગ છે રાગ છે એ ચારિત્ર ગુણ ની પર્યાય છે, અને જ્ઞાન છે તે જ્ઞાન ગુણ ની પર્યાય છે, ગુણભેદ છે એમાં. હા, એક દ્રવ્યમાં છે, એક આત્મામાં છે, એટલે એક પર્યાય થઈએ. અહીંયા નિશ્ચય કેમ કરવો એવી વાત છે અનુસંધાનની, કેમકે પુરુષાર્થ તો નિશ્ચય કરતા ઉપડે છે ને, દિશા બદલાય છે. અહીંયા નિશ્ચય કેમ કરવો એ વાત લીધી છે કે જાણન પર્યાય અને જાણન હું એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય છે. અહીંયા જાણી શકાય છે કે ઓળખી શકાય છે, તે એક જ ઉપાય છે ઓળખવાનો, નિશ્ચય કરવાનો તે એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે, અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં બીજા અનંતા ગુણ છે, અને તે બધો આત્મા છે. એ બધું થઈને આત્મા, એક ગુણ તે આત્મા નથી, એક પર્યાય તે આત્મા નથી, એકલો જ્ઞાન ગુણ તે આત્મા નથી, એક જ્ઞાનની પર્યાય તે આત્મા નથી, પણ ત્યાં રહેલી અનંતા ગુણોની પર્યાય અને ત્યાં રહેલા અનંતા ગુણો તે આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. આપણે નિર્ભ્રાંતમાં બે બોલ લીધા છે, આકાર લીધા છે. અહીંયા આ પ્રમાણનો વિષય થયો, કેમ કે અહીંયા પર્યાય ને ગુણ બધું લઈ લીધું, અનંતી પર્યાય પણ લીધી અને અનંતા ગુણ પણ લીધા, પણ પ્રમાણનો વિષય થયો. પણ પ્રમાણમાં સામાન્ય છે એ સમાવિષ્ટ છે, પ્રમાણમાં સામાન્ય આવી જાય છે. સામાન્ય કેવું અને વિશેષ કેવું એ બે નું સ્પષ્ટ જ્ઞાન તે પ્રમાણ જ્ઞાન છે. અહીંયા પ્રમાણ પ્રમાણનો વિષય છે, અહીંયા જે વ્યાખ્યા કરી છે. પણ ઓળખાણનો જે વિષય છે, હવે પર્યાયોનો તો પરિચય છે, જીવને પર્યાયોનો તો વ્યક્ત અનુભવ હોવાથી, પ્રગટ હોવાથી એનો પરિચય છે. એક સામાન્યને એને અનાદિથી ઓળખ્યું નથી, એટલે સામાન્યનું ઓળખાણ થાય છે ત્યારે સામાન્ય વિશેષ બંનેનું ઓળખાણ જ્ઞાન થઈ જાય છે, નિશ્ચય થઈ જાય છે. ત્યાં ઓળખાણમાં નિશ્ચય તે હું એમ થાય છે એનું કારણ શું છે કે એ ત્રિકાળી છે, એ પોતાનું અસલ કાયમી સ્વરૂપ છે કે જે ફરતું નથી, બદલતું નથી, ફેરફાર વગરનું રહે છે. અને બીજું અણુ છે એ બદલ્યા કરે છે એમ એનું જ્ઞાન રહી જાય છે, અને આ જ આશ્રય કરવા યોગ્ય છે. આવા જ પોતાના મૂળ સ્વરૂપથી પોતે રહી જાય હતો, જ્યાં પોતાની ગુણ સંપત્તિ પડી છે એ આ જગ્યાએ પડી છે. અવસ્થાઓ તો ક્ષણે ક્ષણે થાય છે, એમાં વિકૃત અવિકૃત બંને પ્રકાર અત્યારે ભજે છે, અને એ બંને પ્રકાર છે એ ક્ષણિક છે, મૂળ વસ્તુ તો આ છે. એ પ્રકારે એને પોતાનું અનાદિથી જે મૂળ અજાણ્યું સ્વરૂપ હતું એ નિશ્ચયમાં આવે છે એમ કહેવાય છે. પણ નિશ્ચયમાં એ આવે છે ત્યારે જ્ઞાન તો એને આખા આત્માનું થઈ જાય છે. પર્યાયનું પણ સાથે જ્ઞાન ન થાય તો નિશ્ચય ભાસ થતા વાર લાગે નહીં. ત્યાં એને ખ્યાલ છે કે અનાદિથી ઊંધો પુરુષાર્થ હતો, અનાદિથી શ્રદ્ધાન પણ મારું ઊંધું હતું, અનાદિથી જ્ઞાન પણ મારું ઊંધું હતું, મારું આચરણ પણ ઊંધું હતું. આ ચારે પ્રકાર મારા મુખ્ય ઊંધા હતા, એને હવે જેવું પરિપૂર્ણ સ્વરૂપ છે એવું જ પરિપૂર્ણ સ્વરૂપમાં અનંત પુરુષાર્થ છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સ્થિરતા રૂપ ચારિત્ર ને સુખ છે, સુખ પણ ચારિત્રમાં જાય છે અનંત ચતુષ્ટયમાં, એવી જ મારી અવસ્થા થઈ જવી જોઈએ. એવી જ જેવું દ્રવ છે જેવો હું છું, દ્રવ છે એટલે જેવો હું છું, એવી જ બરાબર અવસ્થા ન થાય ત્યાં સુધી એ ખામી અવસ્થા અંગમાં છે એમ એને બરાબર ખ્યાલમાં રહે છે. તેથી સાધક ક્યારે પણ નિશ્ચયના ઘણા જોરમાં હોવા છતાં, નિશ્ચયના અત્યંત જોરમાં હોવા છતાં ક્યારે અવસ્થાના વિષયમાં ભૂલો પડતો નથી કે ભૂલ ખાતો નથી, એની ભૂલ નથી થતી. કેમ કે એના સમજણમાં આખો આત્મા કેવો છે એ કઈ સમજણ બહાર નથી. સામાન્ય એટલે અનંત ગુણ સંયુક્ત, પણ અનંત ગુણ ના ભેદ તે વિશેષ છે. અનંત ગુણ નું એક રૂપ તે સામાન્ય છે, એટલે સામાન્યમાં અનંત ગુણ સમાવિષ્ટ હોવા છતાં જો અનંત ગુણ વિશિષ્ટ સામાન્ય એમ લક્ષમાં આવે તો એ સામાન્ય ત્યાં લક્ષમાં નથી આવ્યું, વિશેષ લક્ષમાં આવી જતા એમ છે. કેમ કે ભેદમાં અભેદનું અવલંબન નથી, ભેદના અવલંબનમાં અભેદનું અવલંબન નથી, અને અભેદના અવલંબનમાં ભેદનું અવલંબન નથી. જ્ઞાન ભેદાભેદ બંનેનું હોય, અભેદના અવલંબન વાળાને જ્ઞાન ભેદાભેદ બંનેનું હોય છે. એમાં ભેદ શું એનું જ્ઞાન એને નથી એમ નથી. અનંત ગુણને અનંત પર્યાયો શું છે અભેદ અવલંબન લેવા વાળાને એની ખબર ન હોય એમ નથી, છતાં પણ એને ગૌણ કરી જાય છે, ગુણ પર્યાયના ભેદોને ગૌણ કરી જાય છે. એ ભેદ જ્ઞાનનો વિષય છે. 506 કોઈ છરી લઈને મારવા આવે તો ડર લાગે. આ મૂકે છે ને, છરી દેખાડી દો, જે હોય એ આપી દો, તરત જ આપી દે.
ડર લાગે
કેમ કે એ ઓછું જાય છે, જાય છે એ શરીરથી જાય, એના કરતા એ ઓછું જાય છે. હિસાબ કરતા વાર લાગતી હશે ત્યાં એ જ ક્ષણે એમ કે રસ્તા ઉપર ફરવા નથી નીકળાતો, ઘરમાં પુરાઈને રહેવું પડે. આપણે તો એમ એવી રીતે ટેવાયેલા નહીં ને, એમાં પછી અજીતભાઈના બંગલા ફરતા આટા મારતા હતા, સાંજે જમીને 1.5 કલાક ફરવાનો પ્રમાણે, પછી તો પછી 2-3 કલાકનો સ્વાધ્યાય ચાલતો એટલે ટેપનો ને બધું એટલે બેસવાનું જ બને, એ સારું રહે. ઓકે ભાઈ આમ નીકળીએ તો વાંધો શું આવે? તો કાંઈ નહીં, ખિસ્સા ખાલી કરીને ઘડિયાળ બડિયાળ કાઢીને જાઓ તો વાંધો નહીં. હું તો કોઈ જો બનાવ બને ત્યારે ઘડિયાળ ને એવું લઈ લઈએ છે, ખિસ્સાઓમાંથી જે કાંઈ હોય લઈ લઈએ છીએ. શું જરૂર છે આપણે બહાર જવાનું, હાલવાનું કામ છે. ડર લાગે ફરી બતાવે ત્યાં એ લે ભાઈ, હાલે જે તારે જોઈએ લઈ લે, પણ આ છરીનો ઉપયોગ કરી આ છરી જોવે ને બરાબર ચિતાર લેવો જોઈએ. સર્પને દેખે તો ડર લાગે, ફૂંફાડો મારતો ફણીધર હોય એના રંગરૂપ જોઈને ડર લાગે. હજી ઝેર તો જોયું નથી પણ એનો આકાર ને રંગરૂપ જોવે. ઘરનો ઓરડો સુશોભિત ફર્નિચરથી સજીલો હોય અને એમાં એક ફણીધર બેઠો હોય બરાબર, બે પછી સોફા ઉપર જઈને આરામથી કે પલંગમાં જઈને હું જાય કે ભલે રહ્યો, બહુ ઊંઘ આવતી હોય તો શું કરે, ન આવે એનો રસ ફરી જાય છે. એકદમ ભયની અંદર એનો પરિણામ નો રસ બદલાઈ જાય છે. સર્પને દેખે તો ડર લાગે, અરે મીછીને દેખે તોય ડર લાગે, કાળોતરો મીછી ફરતો હોય કાળો ડુલાંગ જેવો ઝેરી હોય છે. કાન ખજૂરાને જોવે તો એ તો ડર લાગે, મીછી તો ક્યારે જવા, કાન ખજૂરો કદી કડતો નથી, એ તો ડરપોક છે, અવાજ થાય ત્યાં ભાગી જાય. શત્રુને દેખે તો ડર લાગે, ખબર પડે કે શત્રુ છે અને મારી નાખશે તો ડર લાગે. આ યુદ્ધ થાય છે ને ત્યારે શત્રુને દેખે તો પણ ડર લાગે. આકરા રોગને દેખે તો ડર લાગે, ભયંકર રોગ થાય ઓપરેશન કરાવે છે ને, ઓપરેશનમાં જે કાપ્યું એને અત્યારે રિવાજ છે કે બાયોપ્સીમાં મોકલી જ આપશો. એને એમ થાય કે આ કાંઈ ન નીકળે તો સારું. ઠીક, બાયોપ્સીમાં મેલિગ્નન્સી ડિટેક્ટ ન થાય તો સારું. અને મેલિગ્નન્સી કહે છે કેન્સર હોય તો રિપોર્ટની અંદર ચોખ્ખો શબ્દ લખેલો આવે કે મેલિગ્નન્સી ઇઝ ફાઉન્ડ, થઈ રહ્યું. એને ખબર પડી કે હવે આપણે અહીંથી ઉપડ્યા ગયા, પહેલા જ ઉપડવાનો અનુભવ થઈ જાય. હજી ઉપડ્યા નથી પણ ઉપડ્યા પહેલા જ ઉપડવાનો અનુભવ થઈ જાય છે. તેથી એ બધા રોગના ને એ બધા સંયોગના અવલંબને કેટલા ડર લાગે છે તને આમ કેમ છે. દ્રષ્ટાંતમાં તો એમ ચાલે છે કે આ હું અવિનાશી તત્વ આત્મા છું, અવ્યાબાદ સ્વરૂપે આત્મા છું, એની અંતર સાવધાની. કોઈ પણ ભયનો પ્રકાર ઉભો થાય ત્યારે એકદમ એને જેમ કોઈ બાજીને વળગી પડે એમ એને સાવધાની લઈ લીધી જોઈએ. ઓછી તો માનો કે આયુષ ક્યારે પૂરું થાય તો ખબર નથી, તંદુરસ્તીમાં આવે તો, પણ છેલ્લી ક્ષણમાં તો માણસને ખ્યાલ આવી જ જાય કે આ ઉપયોગ ઘેરાવા માંડ્યો છે. ઊંડો 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 ઉતરી જતો હોય ઉપયોગ, એ કાંઈ ન સમજાયું નથી. જો અંદરમાં સાવધાનીથી સ્વભાવને જ્ઞાનથી પકડી લઈએ તો એને હું જ્ઞાનમય છું એવા ભાનમાં જવાનું થાય, અને નહીતર ગતિ બગડી
જાય.
અથવા તો ગતિ બગડે ત્યાં પછી કાંઈ સાવધાની રહે. સીધી વાત છે, ખાધું એનો ઓડકાર આવે છે, બીજાનો ઓડકાર આવે. લસણ ખાધું હોય ને કસ્તુરીનો ઓડકાર આવે નહીં, લસણનો જ આવે. સીધી વાત છે. એમ તે જીવન પર્યંત જીવા જીવા પરિણામના રસ લીધા હશે, તારા આયુષના છેડે તને એ જ પ્રકારના પરિણામ આવીને ઉભા રહેશે. જેનું મમત્વ કર્યું હશે, જેના રસ લીધા હશે, એ આવીને ઊભું રહેશે. બધું નહીં લાવવું હોય તો એમાં તારું ચાલશે નહીં એમ થશે. પ્રાય આમ થાય છે. એટલે પાછલા પરિણામ ઉપરથી એ જીવે એના જીવન પર્યંત કેવા પરિણામ કર્યા હતા એનો સરવાળો જોવામાં આવે છે. એ એનું ઇન્ડિકેશન છે. છેલ્લે પરિણામ કેવા હતા એમ પૂછવાનું કારણ એ છે કે એને આખી જિંદગીમાં શું કર્યું હતું એનો સરવાળો શું આવ્યો એ ખ્યાલમાં આવી જાય. આખી જિંદગી શું અત્યારે જ પોતાના સ્વભાવને ઓળખીને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ વિજ્ઞાન સહિત કરવા જેવો છે. નિરંતર આ કરવા જેવું છે. ત્યારે એક સમય છોડ્યા વિના નિરંતર કરવા જેવું છે. એક સમય ગુમાવ્યા વિના નિરંતર કરવા જેવું છે. એમ વાત છે. એ બધાનો ડર લાગે છે, સંયોગના હાનિ થાય છે એમાં. પણ જે અનંતા ભાવ કરાવનાર છે એવા મિથ્યાત્વ ભાવનો એને ડર લાગતો નથી. એક મરણ થાય એવા પ્રસંગનો ડર લાગે છે, અનંતા મરણ થાય એવા પ્રસંગનો એને ડર નથી. આ એનું અજ્ઞાન છે. આવું ઘોર અજ્ઞાન મિથ્યાત્વના સદભાવમાં જીવને વર્તે એમ કેમ છે એની ગંભીરતા સમજાવે છે. જો ભાઈ આ મિથ્યાત્વ ભાવ છે એ એક સર્પથી પણ વધારે ખરાબ છે, એક કેન્સરથી પણ વધારે ખરાબ છે. અરે તું અનંતવાર સર્પ તું થા ને અનંતવાર કેન્સર તને થાય, એવો મિથ્યાત્વની અંદર ભાવ રહેલો છે. એ મિથ્યાત્વની અંદર બધા ભાવ રહેલા છે. એમાં જગતના જેટલા અનિષ્ટ સંયોગો છે એ તમામનું મૂળ એક મિથ્યાત્વ ભાવમાં છે. એની ભયંકરતા ને એની ગંભીરતા જો તને સમજાય તો સ્વભાવનું શરણ શોધવા જાય, નહીતર એ સ્વભાવને અવગણીને, સ્વભાવને શરણ કરવાનું અવગણીને એ બીજી બધી પ્રકારની માથાકૂટમાં ઊભો રહેશે. આમ થશે. સ્વભાવની એટલી લગ્ની લાગવી જોઈએ એમ કેમ છે કે અનંતા જન્મ મરણનું ને અનંતી પ્રતિકૂળતાઓનો નાશ એ નુકસાનની સાઈડ બનતી, અને અનંત અનંત સાદે અનંતકાળ સમાધિ સુખની પ્રાપ્તિ એ એના લાભની સાઈડ છે. આમ નુકસાન બધું ટળે ને લાભ અનંતો મળે એવું એક જ પરિણામથી થાય, સમ્યક દર્શનના એક જ પરિણામથી થાય તો કોઈ પણ ભોગે ગમે તેનો ભોગ દેવો પડે એમ કહે છે. ભોગ તો જીવને પ્રકૃતિનો દેવાનો છે, બીજો કોઈ ભોગ દેવાનો સવાલ નથી. જીવને જે નડે છે એ પોતાનો પ્રકૃતિ સ્વભાવ, એટલે ઉલટું પરિણમન કે જે પ્રકૃતિ એની સાથે આત્મિકપણે તન્મય થઈ ગઈ છે, આત્મીયતા થઈ ગઈ છે, અભેદ થઈ ગઈ છે, એના પરિણમનમાં એવી વણાઈ ગઈ છે વળ ચડી ચડીને. આ વળ ચડી જાય વણે છે ને, એ બહુ મજબૂત કાપડ થાય. કાપડનો અભ્યાસ હોય એને ખબર હોય જે કાપડ ડબલિંગ દોરાનું હોય એને ડબલિંગ દોરા કહે છે. ચોતારી ખાધી નહીં, એમાં રૂબેના તાર હોય છે. પણ આ તો વળ ચડાવેલો ગોમતાનો દોરો જે હોય છે એનું જો કાપડ કરવામાં આવે તો બહુ મજબૂત થાય. આ પ્રકૃતિ મિથ્યાત્મની દિશામાં જીવને જે તે પ્રકારની પ્રકૃતિ છે એના પરિણમનમાં વળ ચડીને વણાઈ ગયેલી છે એવી મજબૂત છે. એનો ભોગ દેવાનો છે, બીજું કાંઈ નથી. જે કાંઈ ભોગ દેવાનો છે આપણે નથી કહેતા ભાઈ કે ભાઈ આ નદીમાં એવું પાણી આવ્યું છે કોકનો ભોગ લેશે ત્યારે પાણી ઉતરશે, પાણી ઉતરતા નથી. ગામ ભયમાં છે પણ જો એકાદ જણાનો ભોગ લેવાય જાય, પહેલાં તો એવું હતું ગામનો ગરાસ્ય હોય, કાંઈ ઠાકોર હોય, રાજા હોય આંગળી ઉપર તરવાર લઈને આંગળી લોહી આપે નદીમાં પાણીમાં, હાથે ઊભા રહીને તરવારથી છેકો મૂકી અને લોહીની ધાર કરે પાણીમાં, પછી પાણી ઉતરવા માંડે. એ બધી માન્યતાઓ હાથમાં કાંઈ માલ છે એવું કાંઈ આવે. બહુ પાણી આવ્યા ને છેલ્લે આમ ભયમાં આવી ગયા હોય પછી કાંઈક ને કાંઈક મન મનાવવા માટે કરે છે. પાણી તો ગમે ત્યારે ઉતરવાના છે ને, નોય ઉતરે ને ગામને તાણી જાય, એમાં ન તાણી જાય એવું કાંઈ છે નહીં. પણ એ તો ભોગ લે છે એમ કેમ છે એમ, અહીંયા તારે પ્રકૃતિનો ભોગ લેવાનો છે. જે કાંઈ વિપરીત વિભાવ છે એ ભલે એનું ગમે એમ થાય, એક કણ પણ જ્યાં મારે દોષનો જોતો નથી રે એવું જ્યાં મુમુક્ષુ જીવ મુમુક્ષુતાના પ્રારંભમાં ધ્યેય બાંધે છે કે મારે પૂર્ણ શુદ્ધ થવું છે, મોક્ષ જોઈએ મોક્ષાભિલાષી એટલે પૂર્ણ શુદ્ધતાનો અભિલાષી, એટલે એક કણ પણ દોષનો મારે ન જોઈએ એને એ પહેલો વહેલો ચડેલો વળ ઢીલો પડી જાય. એ જે દોષની પ્રકૃતિ છે એનો વળ ઢીલો પડે છે પહેલો વહેલો ત્યાં છે. કેમ કે એનું ધ્યેય છે સીધું સર્વથી ઊંચામાં ઊંચું છે, જે સિદ્ધાલય ટોચનું જે છે લોકના શિખરનું ત્યાં ચડવાની વાત સીધી લીધી એને.
બરોબર.
સાત રાજુનું અંતર કાપવાની વાત છે. ચૌદ રાજુ છે ને, એમાં મધ્ય લોકમાં છીએ આપણે અત્યારે, કમરના ભાગમાં છીએ. કમરનો જે ભાગ છે ત્યાં મધ્ય લોક મનુષ્ય લોક છે. સિદ્ધ શિલા જેટલું એનું ક્ષેત્રફળ છે, અથવા એક રાજો એનું ઘેરાવો છે, એને ત્રસ નાડી કહેવામાં આવે. બધા ત્રસ જીવો એની અંદર છે, એટલે સોળે સ્વર્ગ અને ઉપરના જે વિમાનો છે, પાંચ અનુદેશ વિમાન છે, અંતર વિમાન છે, સર્વાસિદ્ધિ પર્યંત એ એમાં છે, ને નીચેનો નારકીનો લોક પણ એમાં છે. બધા ત્રસ જીવો એમાં છે, એક રાજુના ઘેરાવામાં. બાકી બધી ખાલી જગ્યા છે, લોકની ખાલી જગ્યા છે. જીવો છે લોકમાં બીજે બાકીના ભાગમાં, પણ ત્રસ જીવો ક્યાંય નથી. એક આ પટ્ટો છે આખો, ઉપરથી નીચે સુધીનો, ચૌદ રાજુનો લાંબો અને એક રાજુનો પહોળો એવો એક પટ્ટો છે. એટલે ચૌદ રાજુ લોક કહેવામાં આવે છે. ચૌદ ગુણ્યા એક બરાબર ચૌદ થયા ને. આમ તો 343 ઘન રાજુ છે આખો લોક છે, એના ક્યુબિક ઘન કરવામાં આવે તો.
બરોબર.
તો એમાં 14x1 નો છે, એમાં સાત રાજુમાં આપણે અત્યારે સાત અધવત છીએ. એ અધવત રહેલો મનુષ્ય પહેલું વહેલું જીવ બાંધે ઠેઠ ઉપર જામું. આપણે બીજું સ્થાન વચ્ચેનું જોઈએ, સભામાં એને પહેલી ખુરશી જોઈ છે કે નહીં, કે સૌથી આગળ અને વચ્ચોવચ મારી જોઈએ. હે, આગળમાં છેડે નહીં પાછી. હે, એમ અહીંયા જીવનો એ સ્વભાવ છે, અગ્ર રહેવાનો જીવનો સ્વભાવ છે. જ્યારે સર્વોત્કૃષ્ટ પદનું ધ્યેય બાંધે છે ત્યારે એ પદથી તદ્દન તુચ્છ છે એવી પ્રકૃતિ એકદમ શિથિલ થઈ જાય છે. અને એ સ્વભાવનું શરણ શોધવા જાય છે. જે સ્વભાવની દશા એને પ્રાપ્ત કરવી છે એનું ઘર જ્યાં છે, જ્યાંથી સ્વભાવ પ્રગટ થશે, એ પોતાના જ અંતરમાં છે, પોતાના જ ઊંડાણમાં છે, એને શોધવા એ નીકળી પડે છે. આવું મહાન કાર્ય કરવા નીકળેલો જીવ તે મુમુક્ષુ જીવ છે. સામાન્ય કાર્ય કરવા નીકળ્યો નથી, પણ બહુ મોટું કાર્ય કરવા નીકળ્યો છે. તેથી નાના કાર્યોની સામે જોતો નથી. બહુ મોટા કામ કરનારા નાના કામ બધા નીચેના માણસોને મૂકી દીધું. એના કામ કરનારા માણસો ગૂંથી નાખે કે આ તમારે કરવાનું, આ તમારે, આ તમારે, આ તમારે. હે, સેક્રેટરી ને પછી એની નીચેના ક્લાર્કો ને હિસાબ મૂકશો ને બધા જે પટ્ટાવાળાથી માંડીને બધું ગોઠવી દે. પણ જે મુખ્ય કામ હોય એટલું જ મારી પાસે આવું. પ્રકૃતિના પણ સંસ્કાર પડે છે. સંસ્કાર છે, પ્રકૃતિના સંસ્કાર લઈને જાય છે, કાં આત્માના સંસ્કાર લઈને જાય, કાં પ્રકૃતિના સંસ્કાર લઈને જાય. પ્રકૃતિ એટલે શું છે? અહીંયા ભાવ, ભાવ લેવો છે. ભાવની અંદર જે દ્રવ્ય કર્મને વળગેલા છે એ તો સાથે લઈને જાય છે, કર્મ શરીર લઈને જાય ને, કારણ તેજસ બે શરીર લઈને જાય, ભવાંતરમાં જાય એની વાત છે ને. ત્યારે જે જે ભાવો એને ભાવ્યા છે, ભાવથી જે જે વિભાવોને ભાવ્યા છે કે જે એને મીઠા લાગ્યા છે, રાગ દ્વેષ અને મોહના પરિણામ, એ બધા પ્રકૃતિ સ્વભાવ છે. અનેક વિવિધ પ્રકારના એ જે એને મીઠા લાગ્યા છે, ભાવ્યા છે, એનો રસ એને વેડ્યો છે, એ સંસ્કાર એ સાથે લઈને જાય છે. પૂર્વજન્મ સંસ્કાર છે, કહેશે ને, એક સર્પ છે એ જન્મ્યો, કળાક મોટો થયો, હજી તો થોડા દિવસો કે મહિનાઓ હોય ત્યાં સુધીમાં તો શરીર નાનું હોય, કાંઈ ઉઘાડ ન હોય, પણ જરાક બરાબર થઈ જાય સાઈઝ, ત્યાં એનામાં ફૂંફાડો મારવો ને ક્રોધમાં કરવો, એ ક્યાંથી આવી ગયું, કોણે શીખડાયું એને, એનો કોઈ વર્ગ કે ટ્યુશન હતો, એ પૂર્વ જન્મનો સંસ્કાર છે, પ્રકૃતિ આત્મસિદ્ધિમાં દ્રષ્ટાંત સર્પનો. એમ દરેક જીવને વિભિન્ન પ્રકૃતિ કેમ હોય છે? એક એક ઘરમાં એક જ વાતાવરણમાં ઉછરેલા એક પરિવારની અંદર હોય છે કે નહીં? છોકરાઓ છોકરીઓ એક જુદું ને એક જુદું, એક જુદું ને એક જુદું, બધા એક સરખા હોય છે? જોડિયા હોય તો એક સરખા પ્રકૃતિ વાળા નથી હોતા, એક સાથે જન્મમાં હોય તો, નહીંતર કે મારા પ્રત્યે તો જન્મ હતા માટે એમ છે કે એમ નહીં, એક સાથે જન્મમાં હોય તો પણ એમાં ફેરફાર જોવામાં આવે, કેમ કે એ બંને સ્વતંત્ર જીવદ્રવ છે અને બંને પૂર્વમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા સંસ્કારો લઈને અહીંયા એક સાથે આવ્યા છે, એટલે એને પૂર્વ સંસ્કાર પૂર્વ પ્રકૃતિ પ્રમાણે જોવામાં આવે છે. કોઈ કુદરતી જ લોભી હોય છે, કોઈ કુદરતી જ ઉદાર હોય છે, કોઈ કુદરતી જ ક્રોધી હોય છે, કોઈ કુદરતી જ માયાવી હોય છે. કુદરતી એટલે એ પૂર્વ પ્રકૃતિ પૂર્વ સંસ્કાર, એને અહીંયા કુદરતી કહેવામાં આવે છે. એવી નવી ટ્રેનિંગ આપ્યા પહેલા હોય છે એટલે એને કુદરતી કહેવામાં આવે. એમાં તે દોષિત પરિણામની સાથે એકત્વ કરવું, એવો જે મિથ્યાત્વ ભાવ છે તે અનંત અવભ્રમણનું કારણ છે. એનો ડર લાગે જે ભવ ભ્રમણથી ડરે, આ મુમુક્ષુની પાત્રતાનું એક લક્ષણ છે કે જે ભવ ભ્રમણથી ડરે તે સ્વભાવનું શરણ શોધવા જાય છે. એને એમ થાય છે કે હું કોઈ પણ ભોગે મારા સ્વભાવને શોધી લઉં, એનું શરણ લઉં, એમાં રહું, આ સિવાય મારે હવે આ જગતમાં કાંઈ કર્તવ્ય છે એ વાત રહેતી નથી, કાંઈ પણ કર્તવ્ય નથી, એક જ કર્તવ્ય થયું જે પોતાનું હિત કરવું છે, બાકી કોઈ કર્તવ્ય રહેતો નથી. ડર લાગે તો પાછો મળે, ભવ ભ્રમણનો ડર લાગે તો, એટલે તો એમ કહ્યું કે ભવ ભ્રમણનો ડર એ મુમુક્ષુતાની પાત્રતાનું લક્ષણ છે. પંડિતજીએ શાસ્ત્રનો અનુવાદ કર્યો છે ને, એ સંબંધમાં લખ્યું છે, ત્યારે એ વાત નાખી છે કે આ શાસ્ત્રનો અનુવાદ મેં ભવ ભયથી ડરતા ડરતા કર્યો છે. કેમ કે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ જો ભવ ભયથી ડરતા ન કરવામાં આવે તો, એ ભય ન હોય તો, ભવ ભ્રમણ વધવાના જે મુખ્ય કારણો છે એમાંનું આ એક સૌથી મુખ્ય કારણ છે. પડે છે આવી સ્થિતિ છે, ગમે તે પ્રકારે ચડી જાય, પછી માનમાં ચડી જાય, લોભમાં ચડી જાય, બે મુખ્ય પ્રકૃતિ, કાં તો જીવને કાંઈ મેળવવું છે બહારમાં આર્થિક વગેરે કોઈ પણ સંયોગનો લાભ જોઈએ છે, કાં એને માનનો લાભ જોઈએ છે, પણ એ આત્માર્થ ન હોય તો પરાર્થ આવ્યા વિના, પરમાર્થ ન હોય તો પરાર્થ આવ્યા વિના રેલી, એ સ્થિતિ હોવાથી ત્યાં જે છૂટવાનું સાધન છે, નિમિત્ત છે, એને જ એણે બહારના સ્વાર્થનું સાધન બનાવ્યું, એ અનંત ભવ ભ્રમણનું કારણ થઈ જાય. એટલે એ એક સહજ પ્રકાર હોય છે એમ લીધું છે, એ સહેજે સહેજે બને છે, એટલે એને પાત્રતાના લક્ષણ. પાંચસો ને છ, સમ્ય જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મ તત્વ સમસ્ત વિકલ્પ સમૂહથી સર્વતઃ મુક્ત છે. શું કહે છે? કેવું છે આ પરમાત્મ તત્વ કે જે સમ્ય જ્ઞાનની શોભારૂપ છે, જેમ માણસ શરીર ઉપર આભૂષણ દાગીનો પહેરે છે, આ હીરાના દાગીના પહેરે છે, ત્યારે એ શરીરને શોભા વધે છે એમ ગણવામાં આવે છે, એમ માનવામાં આવે છે. જેને એવી કલ્પના છે તેને, બાકી કલ્પના નથી એનો પ્રશ્ન નથી, જ્ઞાનીઓને માટે એ પ્રશ્ન રહેતો નથી, પણ એ તો ઉપમા છે અહીંયા આભૂષણની.
આભૂષણ શું છે?
સમ્ય જ્ઞાનનું આભૂષણ તો એને પરમાત્મ તત્વ છે. જે સમ્ય જ્ઞાનનો વિષય પરમાત્મા છે, પરમ પવિત્ર આત્મ તત્વ છે, એ પરમાત્મ તત્વને વિષય કરનારું હોવાથી સમ્ય જ્ઞાન શોભા પામી રહ્યું છે એમ કહે છે. સમ્ય જ્ઞાન શોભી રહ્યું છે, શેનેથી શોભી રહ્યું છે? કે પરમાત્મ તત્વને વિષય કરતો હોવાથી શોભી રહ્યો. તેથી સમ્ય જ્ઞાનને એક વ્યક્તિની ઉપમા આપી અને પરમાત્મ તત્વને એના દાગીનાની ઉપમા આપી. ઠીક, આમ તો પરમાત્મ તત્વ મોટું છે, સમ્ય જ્ઞાન એટલું મોટું નથી જેટલું પરમાત્મ તત્વ માન છે, પણ ભાષા અલંકાર તો ગમે તે રીતે કરવા છતાં પણ જેનો જે મહિમા છે તે મહિમા તેનો તેટલો ને તેટલો તેવો ને તેવો જ જળવાઈ રહે એમ છે. એમાં કાંઈ ફેર પડતો નથી. સમરધિકારમાં એમ કહ્યું કે આ જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે, તો ત્યાં જ્ઞાન ક્રિયા આધાર છે ને જ્ઞાન તેનું આધેય છે. જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવ. ક્યાં આપ તો એમ કહો છો કે હંમેશા દ્રેવ સ્વભાવનું અવલંબન લેવું, આધાર લેવો જ્ઞાન સ્વભાવનો. અહીંયા આપણે એમ કહ્યું કે જ્ઞાન ક્રિયા આધાર છે, આધાર આદેશ સંબંધથી વાત ચાલી થાય એમ કેમ કે ત્યાં તે જ્ઞાન ક્રિયામાં રહેલો જ્ઞાન ક્રિયાના નિમિત્તે જ્ઞાન સ્વભાવ શોધે છે, જડે છે, મળે છે, અવલંબાય છે, માટે એને આધાર અહીંયા કહેવામાં આવે. ભાષા ગમે તે થાય ભાવ કરતો નથી એમ છે. પાણીનો પ્યાલો બોલે ત્યારે ભાષા ફરી છે, ભાવ ફરી ગયો છે, જ્ઞાન ફરી ગયું છે કે નહીં? અહીંયા સમ્ય જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મ તત્વ સમસ્ત વિકલ્પ સમૂહથી સર્વતઃ મુક્ત છે. શું કહે છે? નિયમસારનો વિષય છે, નિયમસાર માવો વિષય બહુ સારી રીતે શું કહે છે કે આ પરમાત્મ તત્વ, પરમાત્મ તત્વની ધૂન વાળો એ વિષય ભાવનાનો વિષય છે અને આત્મભાવનાનો વિષય છે. કુનકુંદાચાર્ય દેવની આત્મભાવના આવી હતી, એકલા પરમાત્મ તત્વની જેમાં ધૂન લગાવવામાં આવી છે. આની મતમાં ધૂન 24 કલાકની ધૂન લગાવે. એ ધૂન લગાવનારને પછી ખાવું પીવું કાંઈ ભાન રહે એવી ધૂન ચડે એમ અહીંયા પરમાત્મ તત્વની ધૂન છે. આ ગ્રંથ કહે છે કે એ પરમાત્મ તત્વ સમસ્ત વિકલ્પ સમૂહથી સર્વતઃ મુક્ત છે, ચારે બાજુથી મુક્ત છે, પરિપૂર્ણ મુક્ત છે. વિકલ્પનો સમૂહ ભલે અનાદિથી હોય વર્તમાન પર્યંત, તો પણ એ સમસ્ત વિકલ્પ સમૂહથી આ પરમાત્મ તત્વ સદાય સર્વતઃ સર્વથા પ્રકારે જુદું જ રહ્યું છે, છૂટું જ રહ્યું છે, ક્યારે એમાં ભર્યું મુક્ત જ રહ્યું છે. અંદરનો પરમાત્મા ક્યારે વિકલ્પને અડ્યો નથી ને વિકલ્પ ક્યારે પરમાત્માને અડ્યો નથી ને અડી શકતો પણ નથી. પરમાત્માનો વિકલ્પ કરે એ વિકલ્પ પણ પરમાત્માને અડી શકતો નથી. અછૂત છે એ, અછૂત છે જેમ ભંગિયાને અડાય નહીં એમ વિકલ્પને અડાય નહીં, એ તો અછૂત છે, એ મલિન છે. વિકલ્પ છે એ મલિન છે. લોકોને હજી શું ભાવમાં ઝઘડો થાય છે ને એને રાખવા માટેની વાત કરે છે, પણ આ તો કહે છે કે વિકલ્પ માત્ર મલિન છે. તારા શુદ્ધ પરમાત્મ તત્વને જોતો ખરો, એને જો તો તને વિકલ્પનો મોહ રે એવું નથી કે આ વિકલ્પ બહુ સારો છે ને એને કરી અને રાખીએ, એ પ્રશ્ન રહે એવું એવું તારું સ્વરૂપ છે. આત્માના વિચારો વિકલ્પો એ આત્મા જ નથી. વિકલ્પ છે ને એ તો એ કઈ આત્મા, પણ આત્માના વિચારો કહેવાય છે ને એ કહેવાય છે, કહેવા પૂરતી વાત છે. એ આત્મા ફાત્માના છે જ નહીં. એટલે આત્માનો વિચાર થાય ને એની અંદર કઈ એને અહમ કરવા જેવું એમ એનો અર્થ. હું તો મહિમા કર્યો, સમ્ય જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મ તત્વ સમસ્ત વિકલ્પ સમૂહથી સર્વથા સર્વતઃ મુક્ત છે. અનેક પ્રકારના વિકલ્પનો સમૂહ એ સમ્ય જ્ઞાનના આભૂષણ એવા પરમાત્મ તત્વમાં એટલે કે ત્રિકાળી તત્વમાં નથી, એટલે બિલકુલ નથી, જરાય નથી, એનું ત્યાં સ્થાન નથી. એ આત્માનો વિકલ્પ પણ આત્મા સુધી પહોંચી શકતો નથી, આત્માનો રાગ આત્માને પહોંચવા અસમર્થ છે. કોઈ પણ પ્રકારના રાગમાં વિતરાગી સ્વભાવને પ્રાપ્ત કરવાનો સામર્થ્ય નથી. ધર્મ તો વિતરાગી પરિણામ છે ને, અને ધર્મી વિતરાગી સ્વભાવ છે, તો રાગમાં ધર્મને પ્રાપ્ત કરવાનું કે ધર્મીને પહોંચવાનું કોઈ સામર્થ્ય નથી, એ તો અસમર્થ પરિણામ છે. આત્મકાર્ય કરવા માટે અસમર્થ પરિણામ છે, એનામાં એ જાતની શક્તિ જ નથી, પછી કાર્ય થાય ક્યાંથી? એટલે કોઈ પણ પ્રકારના રાગના અંશને ક્યાંય પણ કિંમત દેવા જેવી વાત પૂરી થઈ ગઈ, એની કિંમત આપી એટલે આત્માની કિંમત ગઈ સામે. આ સીધી વાત, એ બધું ઊંધું મીઠા થઈ ગયું ત્યાં. જો અનેક પ્રકારના વિકલ્પનો સમૂહ કે સમ્ય જ્ઞાનનું આભૂષણ એવું જે પરમાત્મા તત્વ એટલે કે જે ત્રિકાળી તત્વ છે, એ ત્રિકાળી તત્વમાં નથી, બિલકુલ નથી. આવું પરમાત્મ તત્વ જે સમ્ય જ્ઞાનમાં જ્ઞેય થાય છે, જે સમ્ય જ્ઞાનમાં પોતા રૂપે જણાય છે, સમ્ય જ્ઞાન એટલે સ્વાભિમુખ જ્ઞાન, પોતાની સન્મુખ રહેલું સન્મુખ થયેલું જ્ઞાન, એમાં જેનું પ્રતિબિંબ પડે છે અને જેથી એની શોભા દેખાય છે, એમાં એમ જોવામાં આવે છે કે આ પરમાત્મ તત્વમાં તો વિકલ્પ ક્યારે હતો નહીં, છે અને હશે એવું આ પરમાત્મ તત્વ છે. એટલે વિકલ્પનો વળગાડ છોડી દેવા જેવો છે એમ એમ કહે. જ્યારે પોતાના ત્રિકાળી સ્વરૂપમાં બિલકુલ નથી, પછી એને વળગવાથી કાંઈ લાભ રહેતો એ વળગાડ ખોટો છે.
જય હો અંકુકાવતી તાંડુ મેવનો જય.